સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 93, પ્રસારણ તારીખ 6 નવેમ્બર 2008. આજે ફરી એકવાર ખેતી નિષ્ણાત અમારા ગુરુજી એવા ડોક્ટર પરાશરાજી અને પશાભાઈ તથા ચંપા ભાભી સાથે ખેડૂત ભાઈઓ બહેનોને નમસ્કાર.
ડોક્ટર સાહેબ, તમને બધા ખેડૂત વતી નમસ્કાર.
અરે નમસ્કાર ભાઈ, ચંપાબેન, પશાભાઈ, ઉમાબેન અને તમામ ખેડૂત મિત્રોને પણ.
સાહેબ, તમે કહેતા હતા ને એવું જ થયું, હા ઠંડી તો ચાલુ થઈ ગઈ છે.
અચ્છા, તો ઠંડી શિયાળામાં ચાલુ જ થાય ને બેન. અને હવે ખરેખર જોવા જઈએ તો તાપમાનમાં ઘટાડો સારો એવો થઈ ગયો છે અને શિયાળુ પાકનું વાવેતરનો એકદમ સાચો ટાઈમ થયો ગણાય એમ તો.
ડોક્ટર સાહેબ, વાતાવરણ આવું ઠંડુ જળવાઈ રહે તો ખેતીને શું ફાયદો થશે?
જો વાતાવરણ ઠંડુ જળવાઈ રહે તો ઘઉં સારામાં સારા થાય અને શિયાળુ પાકના કોઈ પણ પાક, કારણ કે જે નીચા તાપમાને જ થતા હોય એવા પાક સારામાં સારા થઈ શકે. અને આવા જ પાક જો વાતાવરણમાં તાપમાન બદલાય અને ઊંચું તાપમાન જાય તો ઘણી વાર બળી જાય કે ખરાબ થઈ જાય અને ઉત્પાદન ના આવે. એટલે જે સમય વધારે ખેતરમાં રહે છે અને ખોરાક એમાં વધારે બનતો હોય છે, કારણ કે શિયાળાનો જ પાક, અને જેટલું તાપમાન નીચું રહે અને સૂકું રહે વાતાવરણ એટલો એ પાક સારો થાય.
બરાબર.
દાખલા તરીકે જીરુનો દાખલો લઈએ તો જીરુને તાપમાન પણ નીચું જોઈએ અને હવામાં ભેજ ન હોવો જોઈએ. એટલે કે રાતના જે ઠંડક હોય અને આપણે ઠાર આવે, ધુમ્મસ આવે, એ ન આવે તો પાક સારામાં સારો થાય. પણ જો ઠંડીની સાથે ધુમ્મસ આવવાનું ચાલુ થયું એટલે સમજો કે તમારું જીરું 3 દિવસમાં જવાનું છે. તાપમાન એ શિયાળુ પાક માટે એક બહુ જ અગત્યનું વસ્તુ છે.
અને રાયડોને વરિયાળીમાં પણ એવું છે.
રાયડા માટે શું હશે?
રાયડો જોવા જઈએ તો જીરુની કમ્પેરિઝન સરખામણીમાં જોવા જઈએ તો ઘણો બધો સારો પાક છે, તો પ્રતિકારક શક્તિ ધરાવી શકે છે. એટલે રાયડામાં જીરુની જેમ એક રાતમાં મરી જાય એવું નથી, એ સહન કરી શકે એવો પાક છે.
બરાબર.
અને કહીએ તો એક મજબૂત પાક કહી શકાય અને ઠંડી સામે લડી શકે.
બરાબર. પછી આ વરિયાળી છે, કપાસ, એરંડા, એ બધાના ફાયદા વિશે કોને સર?
હવે કપાસને જોવા જઈએ તો લગભગ આજે બીજી વીણી તો વીણાવા માંડી છે અને આગલા 15-20 દિવસમાં લગભગ ત્રીજી વીણી વીણે જશે. એટલે કપાસનું તો ચિત્ર લગભગ પૂરું થવાના અંતે છે. પણ જે વિસ્તારોમાં કપાસનો પાક આ વખતે મોડો છે, દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં વાવેતર જ મોડું થયું હતું, તો એવા પાકની અંદર જો તાપમાનથી 14 ડિગ્રીથી નીચે જતું રહે તો કપાસ બનવાનું પ્રક્રિયા બંધ થઈ જાય. એટલે આવા પાકને ખરેખર નુકસાન જાય.
બરાબર.
બીજ ઉપરથી જે લીંટ અથવા તો રેસા નીકળે ને જે આપણે, એ રેસા બનવાનું બંધ થઈ જાય એટલે કપાસનું ઉત્પાદન ઓછું આવે.
અને હવે સાહેબ, શિયાળુ, જુવાર કે મકઈ અને ચણા વાવવા હોય તો વાવી શકાય કે નહીં?
વાવી શકાય. હું હમણાં જ 4 દિવસ પહેલા મધ્યપ્રદેશમાં જઈને આવ્યો, લગભગ 15 લાખ એકરમાં ચણા લોકોએ વાવી દીધા, કારણ કે આપણા કરતા તાપમાન જલ્દી ત્યાં નીચું જતું હોય છે. એ ઉપરાંત હમણાં ત્યાં સોયાબીન કાઢ્યું ને તરત જ બીજા દિવસે વરસાદ પડી ગયો હતો.
બરાબર.
એટલે લોકોનું એક પાણ બચી ગયું અને ભીની માટીમાં તરત જ એ લોકોએ ચણા વાવી દીધા. અને અહીંયા પણ આપણે ઘણી જગ્યાએ ધીમે ધીમે લોકોએ વાવવાનું ચાલુ કરી દીધું છે. એટલે ચણાને ઘઉં જેટલી કે જીરું જેટલી ઠંડી નથી જોતી, પણ એ થોડો મજબૂત દાણો હોય છે એટલે ગમે તે રીતના ઉગી જતો હોય છે, એટલે ચણા વાવી શકાય છે. એ ઉપરાંત જો મકાઈની વાત કરીએ તો ચોમાસા પાક કરતા શિયાળામાં મકાઈ આપણને હંમેશા બમણું ઉત્પાદન આપતી હોય, તો એનો પણ સમય આવી રહ્યો છે અને લગભગ 10-15 દિવસમાં લોકો એની પણ વાવણી ચાલુ કરશે, બીજ વેચવાનું ચાલુ થઈ ગયું છે.
બરાબર.
એટલે લોકો બીજ ખરીદવા માંડ્યા છે. અને એ સિવાય જુવાર છે, તો જુવારનું પણ વેચાણ ચાલુ થયું છે અને ખાસ કરીને આપણે ભરૂચ જિલ્લામાં રાજપીપળાની આજુબાજુ વડોદરા જિલ્લામાં આ મકાઈ જુવાર વાવાતી હોય છે અને ત્યાં બીજનું વેચાણ ચાલુ થઈ ગયું છે.
બરાબર.
આ લસણ છે, ડુંગળી છે, એ પણ આપણે ભાવનગર જિલ્લામાં, રાજકોટ જિલ્લામાં ઘણો બધો વિસ્તાર છે. તો અત્યારે ડુંગળી માટે લોકોએ ધરું નાખી દીધું છે અને લગભગ 10-15 દિવસ પછી એની ફેર રોપણી થશે.
બરાબર.
અને અહીંયા આપણે શિયાળામાં એક જ પાક લેવાય છે ડુંગળીનો, પણ તમે નાસિક કે પૂનાના વિસ્તારમાં જાવ તો ત્યાં વર્ષના 3 પાક લેવાય છે. પણ જાતો અલગ હોય છે, ચોમાસામાં પણ ડુંગળી લે છે લોકો, શિયાળામાં પણ લે છે અને ઉનાળામાં પણ લે છે. પણ શિયાળાની જાત અને ઉનાળાની જાત અલગ હોય છે.
બરાબર.
હવે લસણ ને ડુંગળીની વાત કરી, બંને પાક સરખું તાપમાન જોતું હોય છે, વાતાવરણ સરખું, ખાતર સરખા, બંનેના રોગ અને જીવાત પણ બંને લગભગ સરખી જ હોય છે. જીવાતમાં ખાલી થ્રીપ્સ એક આવતી હોય છે અને રોગમાં એક પાનના ટપકાનો રોગ આવતો હોય છે. બાકી ટૂંકા ગાળાના પાક છે અને નફાકારક પાક છે બંને. આજની
સાચી વાત છે સાહેબ. હું એમ કહેતેલી કે આ અંતર પાક તરીકે કુન કુનવાઈ હકાય.
હવે કયા પાકમાં અંતર પાક લેવો છે એ અગત્યની વસ્તુ છે. દાખલા તરીકે તમારે એરંડામાં વચ્ચે અંતર પાક લેવો છે તો તમે મકાઈ પણ લઈ શકો, ડુંગળી પણ લઈ શકો, લસણ પણ લઈ શકો. એ રીતના શેરડી, તમારે શેરડી પણ સાઉથ ગુજરાતમાં વવાય છે, ત્યાં આંતરપાક તરીકે લસણ ડુંગળી લેવાય છે. લગભગ એકરે લગભગ 8-10 હજાર ની વધારાની આવક થતી હોય છે.
સાહેબ એનો વાઈએ અને તરત યોન કશો રોગ કે જીવાતનો ખતરો ના રહે એટલા બોલે કશું કરવું જોઈએ ખરું?
સાચી વાત છે. કોઈ પણ પાક, ખાસ કરીને શિયાળાનો પાક, જીરું જેવો પાક, એમાં વાવો એટલે તરત રોગ એમાં આવવાનો છે, પેલા તૈયારી રાખીને જ વાવેતર કરવાનું. જેવો તમારો પાક 30-35 દિવસ થાય એટલે સુકારો પણ આવી શકે, ચરમી આવી શકે, અને જેવી ઠંડી વધારે ચાલુ થાય અને રાતના થોડો પણ ઠાર આવવાનું ચાલુ થાય એટલે સમજવાનું કે પાવડરી મિલ્ડ્યુ, એટલે કે ભૂખી છારો જેને કહેવાય, એટલે કે રાખ જેવો સફેદ સફેદ પાવડર પાન ઉપર તમને દેખાય. આ જ રોગ રાયડામાં પણ આવી શકે છે, જીરુમાં પણ આવી શકે છે, આંબામાં પણ આવી શકે છે.
એ તો બધું સાચું, બધામાં આવી શકે છે, પણ એના વોલે કરવું શું જોઈએ?
આ મોટામાં મોટો પ્રશ્ન તમે પૂછ્યો, ખેડૂત માટે આ જ અગત્યનો છે. જો જીરુમાં તમારે 30 દિવસ ચરમી ચાલુ થઈ જાય તો એના માટે મેન્કોઝેબ 1 એકરમાં 500 ગ્રામ ના હિસાબે છંટકાવ કરવાનો, એટલે કે 1 પંપમાં 50 ગ્રામ દવા નાખવાની. જો સફેદ છારો એટલે કે ભૂકી છારો કે પાવડર મિલ્ડ્યુ જેને કહેવાય એ દેખાય તો તમારે હેક્ઝાકોનાઝોલ નામની દવા 150 ml ના હિસાબે, એટલે 1 પંપમાં 25 ml નાખીને છંટકાવ કરવાનો.
બરાબર.
અને એ જ રીતના એમાં થ્રિપ્સ મોલો જો દેખાય તો ફોસ્ફામિડોન નામની દવા આવે, એ તમારે 1 એકરમાં 300 ml ના હિસાબે, એટલે 1 પંપમાં 30 ml નાખીને છંટકાવ કરવાનો હોય છે. અને એ ન મળે તો મેટાસિસ્ટોક પણ લગાવી શકો તમે, એ પણ તમારે 400 ml એકરના હિસાબે, એટલે કે 1 પંપમાં 35-40 ml.
ડોક્ટર સાહેબ, ઘણા મિત્રોએ દિવાળી આસપાસ જીરું, વરિયાળી કે ઘઉં રાયડો વાવ્યા હોય તો એમને હવે બીજું પિયત ક્યારે આપવું પડશે?
બીજું પિયત છે જે એ ખરેખર પિયત છે, જમીન ઉપર આધાર રાખતી વસ્તુ છે. જો તમારી રેતાળ જેવી જમીન હશે, નેતાર શક્તિ સારી હશે તો પાણીનું જે જલ્દી આપવું પડશે. જો ભારે કાળી માટી હશે તો પાણી થોડા દિવસ મોડું આપવું પડે. પણ જનરલી સામાન્ય રીતે એક પાણી જીરુમાં આપ્યા પછી લગભગ 8-10 દિવસમાં બીજું પાણી આપવાનું હોય છે, અને એ રીતના ઘઉં ની અંદર લગભગ 11-12 દિવસ વચ્ચે બીજું પાણી આપવાનું હોય છે.
હેડો, આ તો હજી નવા વાયેલાની વાત થઈ, પણ પેલા મહિના, 2 મહિના કે 3-4 મહિના થી ઉભા હોય ને એવા દિવેલા કે કપાસ જેવા ચુમાહુ પાકોનું ધ્યાને રાખવું તો પડશે ને, તો એને શું કરવાનું સાહેબ?
બરાબર છે બેન. હવે કપાસમાં તો ખાસ કરીને જેના કપાસ નાના છે, જેમ સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરી, એ લોકો એક તો હજી એ લોકોએ પાણી પણ આપવા પડશે, 1-2 પાણી આપવા પડશે,
પાણી આપવું પડશે.
એ ઉપરાંત સફેદ માખી ચાલુ થઈ છે અને ઘણી જગ્યાએ પાક સુકાવાની તકલીફો ચાલુ થઈ છે.
બરાબર.
તો આગળ પણ આપણે કીધેલું કે સફેદ માખી માટે તમે ટ્રાઇઝોફોસ અથવા એસિટામિબ્લિટ જેવી દવાનો છંટકાવ કરવાનો છે.
બરાબર.
ટ્રાઇઝોફોસ લેવી તો 1.5-350 ml ના હિસાબે, એટલે કે 1 પંપમાં 35-40 ml.
બરાબર.
અને જો એસિટામિબ્લિટ લેવી હોય તો 1 પંપમાં 2 ગ્રામ ના હિસાબે.
ઓ
વાહ. બરાબર.
અને જો પાન લાલ થઈ જતા હોય કે પાક ઉભે ઉભો સુકાઈ જતો હોય તો એના માટે મેંગેનીઝ કે ઝીંક જેવા સૂક્ષ્મ તત્વો ધરાવતા જે બજારમાં મળે છે તો મળે છે, એવા સૂક્ષ્મ તત્વોને 1 એકર 10 કિલો હિસાબે જમીનમાં આપી દો, અથવા તો એ જ સૂક્ષ્મ તત્વો 500 ગ્રામના અલગ સ્વરૂપમાં આવે છે જે છંટકાવ માટે વપરાતા હોય છે, તો એને ઉપરથી છંટકાવમાં લઈ લો, તો આનાથી આ પ્રશ્ન આપણો હલ થઈ જશે.
બરાબર.
સાહેબ, આ તમે જે બોલતા હતા ને ત્યારે હું એટલા બધા સપના જોતો થઈ ગયો કે વાત ના પૂછો. પણ પરાશર સાહેબ, આ કેવું હોય કે આ તો ભાઈ કુદરત છે, ચાણે આમ પલટો લે કશું કહેવાય ને.
સાચી વાત.
તો એ વખતે અમારા એકે પાકને કશું નુકસાન ના થાય એના બોલે કશી તકેદારી રાખવી જોઈએ કે નહીં?
હવે કુદરત સામે આમ જોવા જઈએ તો માણસ પાંગડો છે. બરાબર. આ એક સાચી હકીકત છે, તો આપણે સ્વીકારી જ રહી, પણ છતાંય ઘણા બધા એવા નાના નાના એવા હથિયારો છે જે આપણે કુદરતી આવી તકલીફોમાં લડવા માટે આપણને કામ લાગે. દાખલા તરીકે જેવો ઝાકળ આવે કે ધુમ્મસ આવવાનો સમય હોય તો ત્યારે ખેતરની આજુબાજુ આપણે નાનો એવો ઘાસના નાના એવા ઢગલા કરીને કે નિંદામણ આપણે કાઢ્યો એવા નિંદામણનું ઘાસ સુકાઈ ગયું હોય તો એને ઢગલા કરીને એવી રીતના આજુબાજુ સળગાવીને ધુમાડો કરી શકીએ કે જેથી કરીને આપણને ઠાર કે ધુમ્મસની ઓછામાં ઓછી અસર થઈ શકે.
બરાબર.
એ ઉપરાંત અમેરિકા કે બીજા ઘણા દેશોમાં જે એવા બેક્ટેરિયાના સ્વરૂપો પણ બનાવ્યા છે, દાખલા સુડોમોનાસ નામનું એક બેક્ટેરિયા આવે છે, જો તમને ખબર પડે કે ઠાર કે હિમ વર્ષા થવાની છે તો તમે એવા બેક્ટેરિયાનો સ્પ્રે કરી દો એના પાવડરનો કે જેથી કરીને તમારા પાકને હિમ વર્ષા સામે રક્ષણ આપશે.
સુડોમોનાસ
નામનો બેક્ટેરિયા. તો આવા નાના નાના હથિયાર છે, પણ છતાંય કુદરત સામે આપણે કેટલું લડી શકીએ છીએ
એ તો કહેવું
મુશ્કેલ છે.
ડોક્ટર સાહેબ, હવે એક છેલ્લી વાત, જે શાકભાજી વાવ્યા હોય એ તંદુરસ્ત રહે અને વધુ સારી ઉપજ મળે એ માટે કયા કયા પગલા લેવા જોઈએ?
ટૂંકમાં કહું તો આજની તારીખે શાકભાજીના ભાવ બહુ ઊંચા થઈ ગયા છે. તો ટામેટાનો 1 કેરેટ એટલે 20 કિલો ટામેટાના ખેડૂતોને 500 રૂપિયા છેલ્લા 10 વર્ષમાં ક્યારે નતા જોયા, પણ આજે એ ભાવ છે. સારામાં સારા ભાવ. એનું કારણ કે છેલ્લા વરસાદના એમાં જે 15 ઇંચ 30 ઇંચ વરસાદ એક એક દિવસમાં પડ્યા ને, એમાં શાકભાજીનો બધો વિસ્તાર બહુ નુકસાન પામ્યો હતો.
એટલે
જેના ટામેટા કે મરચા બચી ગયા એ લોકોને આ ભાવ મળી રહ્યા છે અત્યારે. પણ આવતા 15-20 દિવસમાં બીજા નવા શાકભાજી વવાયા વરસાદ પછી, એનું ઉતરવાનું ચાલુ થશે એટલે ભાવ પાછા નીચે આવશે, થોડા આપણે લઈ શકીએ એવી પરિસ્થિતિ ઉભી થશે. તો જે વરસાદના હિસાબે પાક બગડ્યો હતો અને આજે જે પાક ઉતરે છે એ સારો અને રહે અને આગળ ઉતરતો રહે, એના માટે ખાસ કરીને ટામેટા જેવા પાકની વાત કરે તો એમાં અર્લી બ્લાઇટ આવતો હોય છે, ઓલ્ટરનેટા નામની ફૂગથી થતો એક રોગ છે. તો એના ખાસ કરીને પાકને બચાવવા માટે આપણે સાફ કે મેન્કોઝેબ કેવી ફૂગનાશક દવાઓનો દર 15-20 દિવસે એકાદ રાઉન્ડમાં લઈ લેવો.
બરાબર.
અને ચૂસિયા પ્રકારની જીવાત જે વાયરસના રોગ ફેલાવતી હોય છે, ખાસ કરીને શાકભાજીમાં મરચી ટામેટામાં લીફ કર્લ નામનો એક વાયરસ આવતો હોય છે, પાન વાંકાવળી જાય અને આગળ વૃદ્ધિ બંધ થઈ જતી હોય છે અને કોઈ પણ ફળ ફાલ બેસે નહીં. તો આના માટે આપણે સિસ્ટેમિક દવાઓ એટલે કે આંતર પ્રવાહી પ્રકારની દવાઓ જે ચૂસિયાને નિયંત્રણ માટે વપરાતી હોય એવી દવાના જરૂર મુજબ છંટકાવ કરવા જોઈએ.
બસ, ટૂંકમાં હવે તો કોઈ પાકમાં કશી તકલીફ પડે ને તો એમાં નસીબ સિવાય બીજા કશાનો દોષ ના કઢાય.
નહીં બેન, નસીબ ને બદલે આપણે આયોજનનું અમલ અને સમય અનુસાર જે થવું જોઈએ કામ ખેતીનું એ કરવું જોઈએ, ચોક્કસ નસીબ આપણને સાથ આપશે.
વાહ 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 વાહ, લાખ રૂપિયાની વાત કરી સાહેબ તમે. ડીએસસી અને ડોક્ટર પરાશરાજીની ઓંગળી પકડ, ઈઓને નસીબથી ડરવાની જરૂર નહીં,
પણ એ ક્યારે પછા ભાઈ સલાહ મુજબ ખેતીમાં ફેરફાર કરે ત્યારે.
સાચું,
તમને ખબર છે સેંકડો ખેડૂત મિત્રોએ સજ્જતાનો સંગ લાવી ખેતીમાં રંગ કાર્યક્રમથી થયેલા ફાયદાની વિગતો ફોર્મમાં ભરીને મોકલી પણ આપી છે અને બીજા કેટલાય ફોર્મ મંગાવ્યા છે. અને હા મિત્રો, જેમણે જેમણે ફોર્મ નથી મંગાવ્યા ને જેમને મંગાવવા હોય એમના માટે છે આ પરેશભાઈનો મોબાઈલ નંબર 92-281-23-644. આ નંબર જોડીને હજી પણ તમે ફોર્મ મંગાવી શકો છો.
અને ખેડૂત ભાઈઓ બુનો કાર્યક્રમ સાંભળી અને તરત જ ફોર્મ મંગાવવા માંડજો અને ફોરમમાં પૂરેપૂરી વિગતો ભરીને મોકલજો અને ખાસ કઈ જાણવા જેવું હશે ને તો એ બીજા લોકો સુધી પણ અમે પહોંચાડીશું.
પણ એ બધું જાણે બનો જાણ ખેડૂતો એ ડીએસસી ને સ્વચ્છતા સંઘની વાત ધ્યાનથી સાંભળી હોય તાણ.
એટલે આ તમારા કાકી તો બરાબર ના ખીજાડા છો. એ હાભળજો અને બધું લખવા માંડજો. આ લખવાનું બંધ કર્યું છે ને એમાં આ બધું શરૂ થયું છે. બધા ખેડૂતો આવી કોમની વાત તો ધ્યાનથી સાંભળશે જ અને સાંભળ્યા પછી લક્ષ્ય પણ કરા ફૂને કરશે, બધું કરશે. આજે ડોક્ટર સાહેબે જે કહ્યું ને એ મારી જેમ ડાયરીમાં બધું ટપકાઈ પર લીધું હશી.
તો ઉમા ભાભી હમણાં સવાલ પૂછી અને ડીએસસી ના ફોન ની ઘંટડી વાગવા મળશી એટલે ખાતરી થઈ જશે.
પણ લડ્યા ભાઈ સવાલ તો પૂછવા તો તાણક યો બોલવાનો વારો તો આલો.
હું જો ના પાડવાની છું એમાં કઈ, હું બોલવાની ના કઉ છું, અમને લડવાનો ધંધો ના કરજો.
ના ભાભી, હું એમ કઈ થોડી લડવાની છું, સવાલ તૈયાર જ રાખ્યો છે. લખો મિત્રો, પછી તમે પણ લખો.
લખો.
પાકને ઠાર કે હિમથી બચાવવા હાથવગો દેશી ઉપાય શું છે?
પાકને ઠાર કે હિમથી બચાવવા હાથવગો દેશી ઉપાય શું છે?
બરાબર, લખી નાખ્યું ને?
લખ્યું લખ્યું.
બસ મિત્રો, આજે તો 0-27-17-235-995 આ નંબર ઉપર પરેશભાઈની સાથે નરેન્દ્રભાઈ અને સાલ મુબારક કરવા એમનો કોઈક મિત્ર પણ બેઠા જશે. ખેડૂત મિત્રો, ફોન જોડે એટલી જ વાર છે. અને હા મિત્રો, ગયા ગુરુવારે કહ્યું તું એમ ઇનામોની જાહેરાત કરીશું આવતા અઠવાડિયાથી.
પણ તમારી ખેતી સુધારજો અને કશી અમુજણ હોય ને તો ફોન કરજો કે કાગળે લખજો.
અને કાગળ લખવાનું તો સરનામું સહેલું ને સચ્છ. સચ્છતાનો સંઘ, લાવ ખેતીમાં રંગ, ડીએસસી, સરકારી ટ્યુબવેલ પહે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, ફોન કે પત્ર વ્યવહારથી સંપર્ક જાળવી રાખજો. તમારે બીજું શું જાણવું છે, નવી કઈ માહિતી જોઈએ છે એ કહેતા રહેજો.
ચમકા યુરોપિયન યુનિયન ના સ્કેલ કાર્યક્રમ નેચર આગા ખાન ફાઉન્ડેશન ની સહાયથી દર ગુરુવારે ડીએસસી અને સજ્જતા સંઘે શરૂ કરેલી આ જ્ઞાન ગંગા તો વહેતી જ રહેવાની છે.
બસ ત્યારે એનો લાભ લેતા રહેજો એટલી વિનંતી સાથે આજે હોય ડોક્ટર પરાશ્રીજીને વંદન કરી અને કહી દઈએ નમસ્તે આવજો.